महादेव्याक्षीरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्।
શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર, તારીખ 22 ફેબ્રુઆરી 2009. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 511. મોમહી અષાઢ સુદ છઠ રવિવાર 1950. ઓમ શ્રી અંજાર સ્થિત પરમ સ્નેહી શ્રી સુભાગ્ય આપનો સવિગત કાગળ 1 તથા પત્તુ 1 પ્રાપ્ત થયું છે, તેમાં લખેલા પ્રશ્નો મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે. સૌભાગભાઈ ઉપરનો પત્ર છે. સૌભાગભાઈ અંજારમાં બિરાજમાન છે અને એણે કોઈક વગેરે પત્ર લખ્યો છે, સાથે એક પત્તુ પણ મોકલ્યું છે. કૃપાળુદેવ લખે છે કે એમાં તમે લખેલા જે પ્રશ્નો છે તે મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે. પ્રશ્નો આપણી પાસે નથી, પરંતુ પરમ કૃપાળુદેવે એનું જે સમાધાન આપ્યું છે એ સમાધાન વિચારીને આપણે એમાંથી માર્ગદર્શન લઈ શકીએ. જે જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી એ વાત અંદેશા રહિત લાગે છે. જો એમ થયું હોત તો જીવને સંસાર પરિભ્રમણ હોય નહીં. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધ વસાત જેનો દેહ છે એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામાજીવને પ્રેરે છે. અને આ જીવે તો પૂર્વકાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી, ઉલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. જે પ્રશ્ન મૂક્યા હશે કે જીવને પરિભ્રમણનું કારણ કેમ છે, પરિભ્રમણ ચાલુ કેમ છે, અને બધા મુમુક્ષુઓનો પ્રશ્ન હોય તો આ જ છે, અને એની સાથે જિજ્ઞાસા એવી કે એ સમાપ્ત ક્યારે થાય. અનંતકાળનું પરિભ્રમણ સમાપ્તતાને ક્યારે પામે, ચાલી રહ્યું છે એનું કારણ શું છે. 510ના પત્રની અંદર કૃપાળુદેવે એક સરસ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે ઘણીવાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે પણ તેવું કંઈ સાધન કર્યું નથી, અને હજુ સુધી તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતો નથી, અર્થાત હજુ તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતો નથી. બંધની વૃત્તિઓ એને ઉપશમાવાની અને નિવર્તવાની, બંધ વૃત્તિઓ જ્યાં સુધી મોજૂદ છે ત્યાં સુધી બંધની પ્રક્રિયા ચાલુ છે, પરિભ્રમણ ચાલુ છે. આ બંધ વૃત્તિઓને એણે કાં તો શમાવવી પડે, ઉપશમાવવી પડે, અથવા નિવર્તવી પડે, અને એ માટે એણે સાધન કરવું પડે. વગર સાધન કરીએ કંઈ માત્ર બંધ વૃત્તિ છે જાય જાય એમ કંઈ જાય નહીં. એટલે ત્યાં કહ્યું કે એણે કંઈ સાધન કર્યું નથી પણ સાધન કર્યાનું અભિમાન કર્યું છે. એ જ પત્રના અનુસંધાનમાં પહેલો પત્ર તો ખંભાતના મુમુક્ષુઓને, ત્રિભુવનદાસને, આ પત્ર છે સૌભાગ્ય. વાત એક જ છે, મુમુક્ષુ લગે ત્યાં પણ લખ્યું હતું કે આ વાત વારંવાર જીવે વિચારવા યોગ્ય છે. મુમુક્ષુએ તો વિચારવું પડે કે પરિભ્રમણના હેતુઓ જ્યાં સુધી વિદ્યમાન છે ત્યાં સુધી પરિભ્રમણની સમાપ્તિની કોઈ આશા નથી. તો બંધના હેતુઓ, બંધની વૃત્તિઓ, એટલે કહે છે કે જીવે કંઈ સાધન પૂર્વકાળે કર્યું એવું જણાતું નથી. એમ ત્રિભુવનભાઈને કહ્યું કે અભિમાન ઘણું કર્યું છે કે મેં બહુ કર્યું છે, પણ ખરેખર બંધ વૃત્તિઓનું નિવર્તન થાય એવું સાધન એણે કર્યું નથી. અને એનો ઉલ્લેખ અહીંયા સૌભાગભાઈના પત્રમાં પણ બહુ માર્મિક રીતે કૃપાળુદેવ આપ્યો છે કે જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી, એ વાત અંદેશારહિત લાગે છે. અંદેશારહિત એટલે એમાં કોઈ સંશય કરવા જેવું નથી, નિસંશય અસંદિગ્ધપણે લાગે છે કે જીવે જે સાધન કર્યા છે તે સાધન એણે જ્ઞાની પુરુષની આજ્ઞાથી કર્યા હોય એવું જણાતું નથી. પેલામાં તો કહ્યું છે કે એણે સાધન કર્યા જ નથી, અને સાધન કરવામાં એના રસ રુચિ પણ નથી. અહીંયા લખે છે કે એણે કર્યા હોય તો પણ જ્ઞાની પુરુષની આજ્ઞાથી નથી કર્યા. કારણ શું? તો સિદ્ધાંત શું કહે છે? પરમાર્થ માર્ગનો નિયમ એમ કહે છે, જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાની આડા પ્રતિબંધ જેવી છે. જ્ઞાની પુરુષની આજ્ઞા ભવમાં જવા માટે આડો પ્રતિબંધ, જીવ ભવમાં જઈ ન શકે, આડો પ્રતિબંધ છે, બેરિયર છે, દિવાલ છે. જ્ઞાની પુરુષની આજ્ઞાની આ અભેદ કવચ છે. જો જીવને પ્રાપ્ત થયું હોય તો જીવ એ કવચને ભેદીને પરિભ્રમણમાં જઈ શકે નહીં, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. આ જે જ્ઞાની પુરુષની આજ્ઞાનું મહત્વ મૂક્યું છે કૃપાળુદેવે, અદભુત મૂક્યું છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક ભવમાં જઈ શકે નહીં. કારણ કે જ્ઞાની પુરુષની આજ્ઞા એ ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. એ વચમાં જ્ઞાની પુરુષની આજ્ઞા હોય તો એ વડોટીને ભવમાં પરિભ્રમણ શક્ય નથી. કેટલું આજ્ઞાનું અહીંયા મહત્વ મૂક્યું છે કે જીવ ભવમાં ન જઈ શકે, પ્રતિબંધ છે, બેરિયર છે, માર્ગની આડું એક વોલ છે, અભેદ્ય કિલ્લા જેવું છે, કવચ જેવું છે, ભવમાં જઈ શકે નહીં. પણ જ્ઞાની પુરુષનું ઓળખાણ આપ્યું છે. કારણ આ જ્ઞાની પુરુષની આજ્ઞાનું આટલું સામર્થ્ય છે કે જીવને ભવમાં જવા ન દે, ભવ ભ્રમણને રોકી દે. કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી, અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધ વસાત જેનો દેહ છે એવા જ્ઞાની પુરુષની આજ્ઞા, તે ફક્ત આત્માર્થમાં જ સામા જીવને પ્રેરે છે. અને આ જીવે તો પૂર્વકાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી, ઉલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. આ જ્ઞાની પુરુષનું સામર્થ્ય એની આજ્ઞાનું, તો એનું જ્ઞાન દશામાં છે. અને એ જ્ઞાની પુરુષનું સ્વરૂપ કેવું? તો કે જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી, અર્થ હેતુ. હવે જીવનમાં આત્માર્થ સિવાય કંઈ હેતુ જેનો છે નહીં એથી આગળ, અને આત્માર્થ પણ સાધીને, એ આત્માર્થનો હેતુ હતો એ આત્માર્થ એણે સાધ્યો છે. જે જ્ઞાની પુરુષની આજ્ઞાનું મહાત્મ્યની વાત કરે છે તે જ્ઞાની પુરુષના સ્વરૂપનું ઓળખાણ જીવે વિચારવું જોઈએ. જીવ તો ત્યાં પણ મતી કલ્પનામાં ચાલ્યો જાય છે. એ જ્ઞાની પુરુષને આત્માર્થ સાધી, સાધી શબ્દ છે એટલે એણે આત્માર્થ પ્રાપ્ત કર્યો છે, એને આત્મા પ્રગટ છે, એને આત્મા પ્રાપ્ત છે, એ આપ્ત પુરુષ છે. જ્ઞાની એટલે કહેવાતો ભાષા જ્ઞાની નથી, શાસ્ત્ર જ્ઞાની નથી, જે જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. જ્ઞાનનું સ્વરૂપ કોઈ પણ બાહ્ય પ્રકારનું નથી, આત્માનો ગુણ જ્ઞાન છે. અને એ જ્ઞાન ગુણ સમ્યક પ્રકારે જેને સાધ્ય કરેલ છે, સિદ્ધ કરેલ છે, જેને સિદ્ધ થયેલ છે, અને એવો સિદ્ધ થયો છે કે હવે એનો દેહ પણ પ્રારબ્ધ વસાદ છે. પેલાઓ એનો દેહ હતો એ આત્માર્થ હેતુ હતો, આત્માર્થ તો સાધી લીધો, હવે દેહનો મતલબ તો માત્ર પ્રારબ્ધ વસાત છે. જેનો દેહ કયા અવસ્થાની, કઈ દશાની, આ જ્ઞાની પુરુષની ઓળખાણ છે એ બરોબર આપણે વિચારવું જોઈએ. પ્રારબ્ધ વસાત જેનો દેહ છે, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એવા અજ્ઞાની પુરુષ, એની આજ્ઞાની વાત છે. એવો એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામાજીવને પ્રેરે છે. એની આજ્ઞામાં જીવ આવે તો જીવ કેવળ આત્માર્થમાં જ જાય, ભવમાં ન જાય. જ્ઞાનીની આજ્ઞા એને ભવમાં જવા માટે આડા પ્રતિબંધરૂપ છે. આવા જ્ઞાનીની આજ્ઞાની હેઠળ જે રહે એ ભવમાં જવાની સંભાવના એની ન રહે. આ જ્ઞાનીનું સ્વરૂપ કૃપાળુ દેવે કહ્યું છે અને આ જ ગાયું છે. અપૂર્વ અવસરમાં આ જ વાત મૂકી છે કે સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આદે જ, આવા જ્ઞાની એ જીન પરમાત્મા છે. જીનનું સ્વરૂપ, જીનવત જે છે એ આવા જ્ઞાની છે કે જેની આજ્ઞા જીવને ભવમાં જવા માટે અડા પ્રતિબંધરૂપ છે. હવે કોઈ કાળે જીવ ભવમાં જઈ શકે નહીં. એક પત્રમાં કૃપાળુ દેવે એટલી બધી જ્ઞાનીની આજ્ઞાનું આ મહત્વ કહ્યું. એણે કહ્યું કે 11મા ગુણસ્થાનકેથી ઉપસમ શ્રેણીવાળો પડે છે એ હકીકત છે, એમ બધા શાસ્ત્રમાં કહ્યું છે. માર્ગના અજાણપણાને લીધે પડે છે એ પણ હકીકત છે, છતાં જ્ઞાનીની આજ્ઞાનો આરાધક પતિત થતો નથી. 169મા છે. કેટલું મહત્વ, કયો જ્ઞાની, જ્ઞાની દશા એટલે શું?
મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન.
જ્ઞાનીની ઓળખ આપી છે. માત્ર જ્ઞાનીની વાત, જ્ઞાનીનો મહિમા એમ કહીને વાત નથી છોડી દીધી. આ કૃપાળુ છે. ડગલે ને પગલે મુમુક્ષુઓને દ્રષ્ટિ આપ્યા જ કરે છે, સમ્યક નેત્ર આપ્યા જ કરે છે કે જોજો, જ્ઞાનીની બાબતમાં પણ આપણી કોઈ મતિ કલ્પના કામ ન કરવી જોઈએ. પ્રારબ્ધ વસાત જેનો દેહ છે, આત્માર્થ જેણે સાધી લીધો છે, મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, હવે એને આરંભ સમારંભના ઉમળકા નથી, ઉમંગ નથી, ઉલ્લાસ નથી, પ્લાનિંગ નથી, કોઈ શાંત છે. જગતની પ્રવૃત્તિથી એ શાંત છે, અથવા હોય પ્રશાંત. જ્ઞાનીની દશા છે આ. હજુ આમ કરવું છે ને હજુ આમ કરવું છે, હજી આપણી જ્ઞાન દશાને વાર છે. પાણી સમજ્યા તે તો સમાઈ ગયા, જે સમાતો નથી એ હજુ સમજવામાં બાકી છે. કેવી અદભુત જ્ઞાનીની ઓળખાણ સામાન્ય જીવ. અને ત્રીજી ગાથા જે છે ઓળખાણની, કે દેહ છતાં જેની દશા, આ ત્રણ ગાથાથી જ્ઞાનીને ઓળખવા જોઈએ. આ ત્રણ ગાથાથી જ્ઞાનીનું સ્વરૂપ ઓળખવું જોઈએ. માત્ર જ્ઞાન છે ને કોઈ એક નયનું જ્ઞાન છે ને કોઈ એક વ્યાકરણનું જ્ઞાન છે ને કોઈ ઉપદેશનું જ્ઞાન છે, આ બધી વાતો ગૌણ છે. પ્રધાન દશાને એની સાથેનો સંબંધ બહુ ઓછો છે. કેવી દશા? કે પોતે તો હવે ભવમાં જવાના જ નથી, આત્મા સાધી લીધો છે એટલે એને તો દેહ છતાં નિર્માણ છે. અને સામા જીવને પણ જે એની આજ્ઞામાં છે એને કેવળ આત્માર્થમાં જ સામા જીવને પ્રેરે છે, એટલે સામા જીવને માટે પણ ભવમાં જવાની કોઈ મોકળાશ નથી, કોઈ અવકાશ નથી. એ પોતે તો નથી જતો, સામાને પણ જવા દેતો નથી. એટલે સંસાર તરફનું કોઈ પણ વલણ જ્ઞાનીની આજ્ઞામાં આવ્યા પછી એ સ્વરૂપનું લક્ષ્ય અને જીનાજ્ઞાની આધીનતા, આ બે જ સ્થિતિ એવી છે કે જે સાધકને સિદ્ધત્વ સુધી લઈ જાય છે. એટલે કહ્યું કે અપૂર્વ અવસરમાં આ આજ્ઞા એ જીનાજ્ઞા, આ જ્ઞાનીની ત્રણેય ગાથાનું એક જ શબ્દમાં ઓળખાણ, જીન છે તે જ્ઞાની છે, જીન થઈને જીનવર થવાનું છે. અને આ માર્ગ જીનનો છે, જે જીતનાર છે તે જીન છે, જેણે વિષય કષાયોને જીત્યા છે, જેણે રાગ દ્વેષને જીત્યા છે, જેણે મોહની રૂપી જેવા અંતર શત્રુઓનો નાશ કર્યો છે, આ જીન છે. એ જીનનું કરેલું દર્શન એ જૈન અને એનો અનુયાયી આપણે જૈન છીએ. જ્ઞાનીની અવસ્થા એક જ, ગમે તેટલા જ્ઞાની થયા હોય, અસંખ્ય થયા છે, આગળ થઈ ગયા, અત્યારે છે, વર્તમાનમાં છે, ભવિષ્યકાળમાં થશે, પણ બધાના સ્વરૂપમાં કોઈ બદલ ન હોય, માર્ગમાં બદલ ન હોય જેમ એમ સ્વરૂપમાં પણ બદલ ન હોય, માર્ગ ભેદ નહીં હોય એમ સ્વરૂપ ભેદ નહીં હોય. જ્ઞાનીનું સ્વરૂપ બદલાય? અને આપણે એમ કે કાળ છે ને, કાળ અનુસાર જ્ઞાની બદલાય? શું વિચારણા છે આપણી! જ્ઞાનીનું સ્વરૂપ ત્રણ કાળની અંદર એક જ છે, એટલે સ્વરૂપ મૂક્યું જીન. જીન એ શાશ્વત સ્વરૂપ છે. વર્ધમાન જીન અને ઋષભદેવ જીન કોઈ બદલ સ્વરૂપમાં, અને પૂર્વે થયેલા અનંતા જીન કોઈ બદલ, ભવિષ્યમાં થશે કોઈ બદલ? આવા પુરુષની જે આજ્ઞા છે, જીનાજ્ઞા, એ શાશ્વત ધર્મ છે. એ અપેક્ષિત નથી, કાળ અપેક્ષિત નથી, સ્વરૂપ અપેક્ષિત છે. કાળમાં અદલ બદલ થયા કરે, સ્વરૂપ સનાતન અને શાશ્વત છે. આ સ્વરૂપમાં જે સ્થિત થયા છે આ જ્ઞાની છે. એમની જે આજ્ઞા છે એ જીવને આત્માર્થમાં જવા પ્રેરે છે, અન્ય અર્થ નહીં, કેવળ આત્મા પ્રાપ્ત થાય. સામાન્ય જીવને પણ એ આત્માર્થી આગો પાછો થવા દેતા નથી. એટલે કહ્યું કે ભવમાં જવા માટે આડા પ્રતિબંધ રૂપ છે. સુભાગભાઈનો પ્રશ્ન કદાચ હશે, આપણી પાસે પત્ર મળે તો, કે આ પૂર્વે કેટલાય સાધન કર્યા હશે તો આ નિવેડો કેમ નો આવ્યો? સાહેબ, બધા જ્ઞાનીઓ કહે છે કે પૂર્વે તો તે ઘણું કર્યું છે અને અનંતની યાત્રા કરી છે, તો કંઈક કંઈક તો બધા પરાક્રમ તો કર્યા હશે ને. જેમ ભોગ ના કર્યા હશે એમ ત્યાગ ના કર્યા હશે. બધા ખેલ ખેલ્યો છે તો આ ખેલ ખેલ્યો હશે. એટલે કહ્યું, હા, તું તો સાધુ થયો હોઈશ, ઉપદેશ થયો હોઈશ, વ્રતી થયો હોઈશ, તપસ્વી થયો હોઈશ, જોગી થયો હોઈશ, બધું થયું હશે, કોઈ ના નથી. પણ અત્યાર સુધી જે લક્ષ્ય જીવ બંધાવવો જોઈએ સંકલ્પથી, એ સાચા જ્ઞાનીના આશ્રય એની જીવન હોવું જોઈએ, એની સાધના હોવી જોઈએ. અને એને સાચા જ્ઞાનીનો ઓળખ નથી. એને યોગ થયો છે પણ ઓળખ નથી થઈ. અને જેનો યોગ છે એને ઓળખવા પ્રયત્ન કરતો નથી. એટલે પછી પોતાના માન અને મમત્વને ખાતર અસદગુરુને પણ છોડતો નથી. એવી એની શક્તિ જ રહી નથી, વિવેક જ નથી. જ્ઞાની પુરુષનો બોધ મળ્યા પછી પણ એને સત અસત વચ્ચે વિવેક જાગતો નથી કે આ સત ન કહેવાય, નથી જાગતો. એ ગાથા બોલે પણ ગાથા અનુસાર એનો વિવેક જાગે નહીં. એ કહે છે કે એણે પૂર્વે આત્માર્થ જાણ્યો નથી. જ્ઞાની પુરુષની આજ્ઞાથી કેવળ આત્માર્થ સિવાય બીજું કંઈ જણાય નહીં. પૂર્વે આત્માર્થ જાણ્યો નથી, ઉલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. જે ચાલ્યું આવ્યું છે તે આત્માર્થ નહીં પણ એનું વિસ્મરણ ચાલ્યું આવ્યું છે. આગળ એક પત્રની અંદર આવશે કે જ્યાં જ્યાં દેહ ધારણ કર્યો ત્યાં દેહ અને દેહ સંબંધી બધા જે કંઈ પરિચય સંબંધ સંયોગ થયા એનું અભિમાન ચાલ્યું આવે છે. દેહ છૂટી ગયો, અભિમાન ચાલુ છે. એમ આ જીવનની આ બધા સાધનો કર્યા હતા એ છૂટી ગયા પણ એને આત્માર્થ જાણ્યા નહોતો, એનું વિસ્મરણ ચાલે છે. આત્માર્થને ભૂલીને બધું કામ કર્યું છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય અને ઉલટું આત્માર્થ સાધુ છું એવું દુષ્ટ અભિમાન થાય કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. કૃપાળુ દેવના બોધની અંદર જીવની સૂક્ષ્મતાએ થતી ભૂલ, શુદ્ધ વિચારણામાં થતી ભૂલ, કેટલી મારી વિચારણામાં કેટલી કેટલી કલ્પનાઓ આવતી હશે, મિથ્યા અભિપ્રાય આવતા હશે, અનુમાન આવતા હશે, મારો આગ્રહ આવતો હશે, મેં બાંધી લીધેલી ગાંઠો બધી આવતી હશે. અને ગાંઠથી બંધાયેલો, ગ્રંથિથી બંધાયેલો, માન્યતાની ગાંઠથી બંધાયેલો એ જીવે કદ ક્યારેય પણ જ્ઞાનીનું સાચું સ્વરૂપ ઓળખવા માટે કે આત્માર્થ સાધવા માટે પ્રયત્ન કર્યો નથી. એટલે કે છે કે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય. પોતાની કલ્પના કરીને સાધન કરે તેથી આત્માર્થ ન થાય અને ઉલટું આત્માર્થ સાધુ છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. જો મુખ્ય શબ્દ બહુ મહત્વનો છે. જ્ઞાનીઓ કે જે પરમાર્થમાં ભૂલ જે છે એ ભૂલનું પરિણામ છે તો જબરદસ્ત છે. સંસારની ભૂલને તો હજુ નિરાકરણ મળી જાય પણ પરમાર્થની અંદર ભૂલ કરે, અજ્ઞાનીને જ્ઞાની માને, અસત્પુરુષને સત્પુરુષ માને અને પોતાની માન્યતામાં આગળ વધી જાય, એવું દુષ્ટ અભિમાન શબ્દ કીધો છે. આને અભિમાન પાસે એક વિશેષણ મૂકી દીધું. આત્માર્થ હું કરું છું એવું અભિમાનને કેવું કહ્યું? દુષ્ટ. 510માં પણ કીધું કે જીવ કડવાશ લાગતા છતાં કડવાશ ઉપર પગ દઈ આ જીવ ઉપશમન અને નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. આ વાત વારંવાર આ દુષ્ટ પરિણામી જીવે વિચારવા યોગ્ય છે, વિસર્જન કરવા યોગ્ય કોઈ રીતે નથી. ત્યાં પણ દુષ્ટ પરિણામી કીધો, અહીંયા પણ કહ્યું કે ઉલટું હું આત્માર્થ સાધુ છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થશે. જ્ઞાનીનો યોગ ન હોય અને હું આત્માર્થ સાધુ છું આવી કલ્પનામાં ચડી જાય એને કોણ ઉતારે નીચે? તો કે છે તે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. તો આ રીતે ત્યાં આવી જ્ઞાનીની ઓળખાણ ન થવી અને પોતાની માન્યતાના આધાર પર રહેવું એને પણ સંસારના મુખ્ય હેતુરૂપ અને આપણું દુષ્ટ અભિમાન છે. આપણે દુષ્ટ અભિમાનથી જેને તેને લેબલ દઈ દઈએ છીએ. આ તો સંસારનો મુખ્ય હેતુ છે. ઝંખના રાખવી, ઝોરણા રાખવી, મને કોઈ એવો પુરુષ અને જીનેશ્વરની, સિદ્ધ ભગવંતોની, અરિહંતની એ ભાવના ભાવતા ભાવતા એવો પુરુષ મળી જાય, એવી દશાવાન પુરુષ મળે. કેમ કે ભાવનામાં એ જ છે. નિર્દોષ પુરુષ છે, નિર્દોષ નરનું કથન માનો. 18 દોષ જેનામાંથી ગયા છે એ ન મળે ત્યાં સુધી નિરંતર કામના રાખીએ, ઝૂરણા કરીએ, પ્રાર્થના કરીએ પ્રભુ પાસે અમને તમારો યોગ થાય. જ્યારે જ્યારે ભક્તની પ્રાર્થના હોય કે ભગવાન અમને તમારા શરણમાં લ્યો, અમારા તરણે રાખો, ત્યારે એ જ હોય છે કે અમે આવા કોઈ વિશુદ્ધ આત્મયોગી પુરુષના યોગમાં આવીએ. પૂર્ણ જ્ઞાની જે છે, યથા તથ્ય જે જ્ઞાની છે, જેનો દેહ માત્ર પ્રારબ્ધ યોગે છે, આવા પ્રત્યક્ષ જ્ઞાની, દેહધારી ખરા, વિદ્યમાન ખરા, પણ જેનો દેહ માત્ર પ્રારબ્ધ યોગે છે એ સિવાય બીજો કોઈ હેતુ નથી. આગળ લખે છે, ભૂલ આપણી ક્યાં ક્યાં થાય, શું શું આપણે ચૂકી જઈએ, આ નિર્ણય કરવામાં કૃપાળુ દેવની કૃપા અદભુત છે. એ લખે છે, જે વાત સ્વપ્ને પણ આવતી નથી, જે વાત સ્વપ્ને પણ આવતી નથી, તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. વાક્યની ગંભીરતા પકડાય છે? જે વાત સ્વપ્ને પણ આવતી નથી, અરે તારું કેવળ સિદ્ધ આત્મ સ્વરૂપ સ્વપ્ને પણ આવતી નથી, કેવળ અસંગ સ્વરૂપ, કેવળ બોધ સ્વરૂપ, કેવળ જ્ઞાન સ્વરૂપ, નિર્મળ વિશુદ્ધ જ્યોતિર્સ્વરૂપ એવું ચૈતન્ય ઘન, આ વાત સ્વપ્ને પણ આવતી નથી, તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. સાક્ષાત્કાર થઈ ગયો અમને આત્માનો, હવે સપનામાંય ઠેકાણું નથી. હજી અહીંયા તો એમ કે છે કે સપનામાંય ઠેકાણું નથી, અને છતાં પોતે માત્ર પોતાની કલ્પનાથી એને શું ગણે? સાક્ષાત્કાર. કેટલી ભૂલ! સ્વપ્નું અને સાક્ષાત્કાર બે વચ્ચેનો ભેદ સમજાય આપણને? કે કદાચ સપનામાં તું સમાધિસ્થ થયો અને સાક્ષાત સમાધિ થાય તો બેમાં ભેદ સમજાય. અહીંયા તો કે છે સપનામાંય સમાધિનું ઠેકાણું નથી, અને છતાં પોતે માત્ર અમસ્તી કલ્પનાને લીધે પોતે એટલા બધા કલ્પનાના ઘોડા દોડાવે અને આરોપણ કર્યા કરે, ખૂબ સમાધિમાન છે, ઘણું આમ છે, આમ છે, તેમ છે, બધું કર્યા કરે, એને એના અંતરંગ લક્ષણો પકડાતા નથી, અંતરંગ દશા ઓળખાતી નથી, નથી ઓળખાતી. એનું કારણ પરદેવત આપી જ દીધું છે, એમાં કે આપણે શોધવા જવાની જરૂર નથી. પોતામાં મુમુક્ષુતાની ખામી છે, મહાત્મા ન ઓળખાય એવું બને જ નહીં. ઓળખાય એમની અલૌકિક દશા પણ ઓળખાય, અને એમની લૌકિક દશા પણ ઓળખાય. જો તું મુમુક્ષુ હો તો તને સાચા મહાત્માનું ઓળખાણ થયા વિના રહે નહીં, અને જો તું કહેવાતો મુમુક્ષુ હો પોતાની જાતના અભિમાનથી તો તું ખોટા આગળ એને પારખવાની પણ તારામાં શક્તિ આવશે. સાક્ષાત્કાર જેવી ગણે, જ્ઞાની જે હોય છે સ્વભાવ પ્રમાણે છે, ઉદયગત એનો વ્યવહાર હોય છે, અને એ ઉદયગત વ્યવહારની અંદર 336માં જે કીધું કે મહાત્માનો દેહ પોતાના કરેલા કર્મો ભોગવવા માટે અને સ્વરૂપની પૂર્ણતાની પ્રાપ્તિ માટે, પણ બંનેની અંદર ઉદયાગત સ્થિતિની અંદર એ સંભાવી છે. એ થાય તોય ભલે અને ન થાય તોય, એમાં પણ એની કોઈ આકુળતા નથી, કારણ કે તોય જ્ઞાનીની કક્ષામાં જ ન આવે. જ્ઞાનીનું સ્વરૂપ ઓળખવું બહુ કઠિન છે. જ્ઞાનીનું સ્વરૂપ ઓળખવા માટેની ચાવીઓ પણ અત્યાર સુધી મળી નથી, આટલી આપણી આપણે સમજી શકીએ એવી વ્યવહારિક ભાષામાં. પરમ કૃપાળુ દેવની આ કૃપા છે અનહદ, કે આ જીવને કોઈ પણ પ્રકારની ભ્રાંતિમાં જતો રોકવો છે. વાર લાગે એની ચિંતા કરીશમાં, પણ ભ્રાંતિમાં ભમીશમાં તો કેદી નિવેડો આવે, અનંતકાળથી નથી આવ્યો બાપા, શું કામ ઉતાવળ કરસ? જે દી આવશે તે દી આથી જ આવવાનો છે, આ સિવાય નહીં આવે. કોઈ જ્ઞાની પુરુષને શોધીને એના ચરણમાં જા, પણ જ્ઞાની પુરુષને શોધવા માટે દ્રષ્ટિ તો જોઈને વાત કરે. તેની કૃપાનો દેવ જ કીધું છે, એટલે આપણે શોધવા જોઈને, એટલે શોધવા નીકળે ચારે બાજુ. શોધશે સેનાથી? દ્રષ્ટિથી. એ પોતાની દ્રષ્ટિ કઈ? મુમુક્ષુતાની, તીવ્ર મુમુક્ષુતાની તારી દ્રષ્ટિ તને જ્ઞાનીનું ઓળખાણ કરાવે. દ્રષ્ટિ છે ને, એને શોધવા નીકળે એ શું થાય? એ શું લઈને આવે? શું કીધું હોય ને શું લઈને આવે? કારણ કે એની પાસે દ્રષ્ટિ નથી. એમ જ્ઞાનીને શોધવાનું ભગવાને આજ્ઞા આપી છે, પણ શોધશો છે નથી. તો મુમુક્ષુ રૂપી નેત્રો જોશે, મુમુક્ષુતા રૂપી નેત્રો જોશે. આવા નેત્રોથી જ્ઞાની શોધી શકાય છે, એની દશા ઓળખી શકાય છે, એના અંતરંગને પારખી શકાય છે. અને એવો કોઈ પુરુષ મળે તો આ જીવનનું કલ્યાણ છે. બીજો ભવ ન થાય, થવા ન દે એ પુરુષ. એ પુરુષ જ્યાં સુધી છે ત્યાં સુધી થવા ન દે. સદગતિ સિવાય એની સમીપે આવેલો બીજો ક્યાંય જઈ ન શકે. દુર્ગતિના બંધ તો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. દુર્ગતિનો તો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. અદભુત મહાત્મ્ય છે. અને આ પુરુષને, પૂર્ણ પુરુષની હંમેશા લક્ષ્ય રાખીએ એટલે કહ્યું કે જિનાજ્ઞા. આજ્ઞા ખરી, પણ જિનાજ્ઞા. અને બીજો જે છે જિનવત હોવો જોઈએ, જિનવત પુરુષ. એટલે કૃપાળુ દેવો કહ્યું કે જ્ઞાની અને પરમાત્મામાં કોઈ અંતર નથી. એ જિનવત હોવો જોઈએ, એમાં કોમ્પ્રોમાઇઝ ન ચાલે. જે વાત સ્વપ્ને પણ આવતી નથી તે જીવ માત્ર અમસ્થી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. આને સાક્ષાત્કાર, આને સાક્ષાત્કાર ને કરો, કલ્પના જેટલી કરવી એટલે કોઈ રોકનાર નથી. તેમ આ જીવ પૂર્વકાળથી અંધ ચાલ્યો આવતા છતાં પોતાની કલ્પનાએ આત્માર્થ માને તો તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે. વાત થોડી કેટલી કઠિન થતી જાય છે. તેમ આ જીવ પૂર્વકાળથી અંધ ચાલ્યો આવતા છતાં, હજી આપણું અંધત્વ ગયું નથી, અંધત્વ દ્રષ્ટિનું, હજુ અંધત્વ ગયું નથી, એ ચાલ્યું જ આવે છે. પોતાની કલ્પનાએ આત્માર્થ માને, હવે એ જે પૂર્વે જે કંઈ કર્યું છે જ્ઞાનીની આજ્ઞા વિનાના સાધન એ જ કર્યા કરે છે, અને આત્માર્થીની માન્યતા ચાલી આવે છે. એને તો કહ્યું કે આ દુષ્ટ અભિમાન છે તારું, આ તારું દુષ્ટ અભિમાન છે, કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. પોતાની કલ્પનાએ આત્માર્થ માને તો તેમાં સફળપણું ન થાય એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે. કૃપાળુ દેવે વાતની એટલી બધી અહીંયા સરળ મૂકી કે સાવ સમજી શકાય. એટલે જરા ઉપયોગ લગાવીએ, આપણે જરા ઉપયોગ લગાવીએ, થોડા અહમને બાજુ ઉપર રાખીએ, થોડી ગ્રંથિને બાજુ ઉપર રાખીએ, થોડી માન્યતાને છોડી દઈએ આપણે, જેનાથી આપણે ઘેરાયેલા છીએ, જેનાથી આપણે અંજાયેલા છીએ, જરાક એમાંથી મોકળા થવું પડશે. અનેક પ્રકારના બંધનમાં જીવ બંધાયેલો છે. ગ્રંથિઓ અનેક પ્રકારની છે. આ માર્ગ નિર્ગ્રંથનો છે. હજી પ્રારંભમાં જ ગ્રંથિથી આગળ વધશો તો ક્યાં જઈશું? તો કે છે કે સરળ, સાવ સમજી શકાય એવો પ્રકાર છે કે પૂર્વકાળથી આ જીવ અંધ ચાલ્યો આવે છે, અને હજી પોતાની માન્યતાના આધારે આત્માર્થ માને છે, અને એને એની માન્યતામાં બદલ ત્યાં સુધી ન થાય જ્યાં સુધી એને સાચા જ્ઞાનીનો, ખરા જ્ઞાનીનો, યથાર્થ જ્ઞાનીનો હજુ ઓળખાણ નથી થઈ, પરિચય થયો નથી, એની દ્રષ્ટિએ એ સ્વરૂપનો અંશ પણ જોયો નથી. તો નક્કી માની લેવું કે તો પછી ત્યાં સુધી આ આત્માર્થ માનીએ, માનવાની છૂટ છે, પણ એમાં સફળપણું ન સંભવે, સફળપણું ન હોય. માની લ્યો, માની લીધું, અમને તો કોઈ કઈ નથી એવો મળી ગયા છે, મળી ગયા, માની લેતું, મળી ગયા, કોણ ના પાડે છે. એટલે એમ તો જણાય છે કે હવે કૃપાળુ દેવ આ બધી વાતનો નિચોડ રૂપે એનો નિષ્કર્ષ આપે છે કે આ બધું જોતા એમ તો જણાય છે, શું જણાય છે, કે જીવના પૂર્વકાળના બધા માઠા સાધન, કલ્પિત સાધન મટવા અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. અને તે અપૂર્વ વિચાર અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય, એ વિચારતા એમ જ સિદ્ધાંત થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. એ વાત જ્યારે જીવથી મનાય છે ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે. સિદ્ધાંત આપ્યો, કલ્યાણનો સિદ્ધાંત, પરમાર્થનો સિદ્ધાંત. એ કે જ્યાં બધું વિચારતા આ બધી વાત આગળ કરી, જીવે સાધન કર્યા, આત્માર્થનું પરિણામ કર્યું, દુષ્ટ પરિણામ થયું, જ્ઞાનીને ઓળખા નહીં અને જ્ઞાનીની આજ્ઞા વિના કર્યા, આડા ભવના પ્રતિબંધ તો રહ્યા નહીં, ભવભ્રમણ ચાલુ રહ્યું, આ બધું ખાઈને એને પોતાની માન્યતામાં સાક્ષાત્કાર સમજીને ચાલ્યો ગયો, આ બધું કલ્પનાથી ચાલ્યું છે. આ કલ્પનાની રમતો બહુ રમી, આ ભ્રાંતિમાં પરિભ્રમણ બહુ કર્યું, અથડામણ ઘણી થઈ. હે ભગવાન, હું ભૂલી ગયો, એમાં હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું. તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. તત્વ શું છે? જ્ઞાનીને જે ઓળખે છે, જ્ઞાનીની જે ઈચ્છે છે, જ્ઞાનીને આરાધે છે, તે જ્ઞાની જેવો થાય છે. પણ જ્ઞાની કોણ? આ અનેક પ્રકારના પ્રશ્નો મુમુક્ષુને આ એની આત્મચિંતનાના વિષયો છે. એને આત્મચિંતન કરવું છે, સાધના કરવાની છે. તો સાધનાની અંદરનો માર્ગ મને પેલા મળી જાય, માર્ગ સાચો મળે, ટૂંકો મળે, અસરકારક મળે, એનું એને ચિંતન છે કે ઓહો મને આવો યોગ મળે, આવા જ્ઞાની કોઈ મળે. એક જ્ઞાનીના સાધનની હું એક નિષ્ઠાથી આરાધન કરું, એ મને આત્માર્થમાં પ્રેરે, અને કેવળ આત્માર્થ જેનો લક્ષ્ય છે એ જ એને અન્ય દર્શનમાં કહ્યું છે બ્રહ્મનિષ્ઠ. આપણે નરસિંહના પદમાં આવે છે ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. શ્રોત્રિય એટલે બધા શાસ્ત્રોના સારરૂપ જેને આત્માર્થનું શ્રવણ કર્યું છે, બહુ શ્રુત, આ શ્રોત્રિય છે, અને સાથે બ્રહ્મનિષ્ઠ છે. હવે એને જે શ્રવણ કર્યું છે જ્ઞાનીના શ્રી મુખેથી, એને આત્માનું સ્વરૂપ જાણ્યું છે, એટલે એને એવી શ્રદ્ધા થઈ છે કે હવે એ સિવાય એના જીવનની અંદર બીજો કોઈ હેતુ રહ્યો નથી. કામ એક આત્માર્થનો, બીજો નહીં મનરોગ. આ દશા સુધી પહોંચ્યો આવો મુમુક્ષુ સદગુરુની શોધ કરે. શોધે સદગુરુ એમ વિચારી અંતરે, શોધે સદગુરુ યોગ. કોણ સદગુરુને શોધે? જીવનમાં હજાર પ્રકારના પ્રોગ્રામ છે, હજુ એ એકની અંદર હજી વિરામ પામ્યો નથી, આરંભ સમારંભથી હજી શાંત થયો નથી, અને કઈક પ્રકારનું જીવનમાં હજી આદરવાનું બાકી છે. આ શોધ કરે ગુરુની અને એને સાચો ગુરુ મળે? આત્મસિદ્ધિમાં તો કીધું છે શોધે સદગુરુ યોગ, 76માં કીધું છે સદગુરુને શોધી લે. પણ કોણ શોધે? સેનાથી શોધે? મુમુક્ષુના નેત્રો 254માં કહ્યું છે, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે. કોણ મુમુક્ષુ? જગતની મોહાશક્તિથી મુંજાય એક મોક્ષને વિશે યત્ન જેનો છે તે મુમુક્ષુ. કેવો છે? તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. માટે આત્માર્થ મને આપે એવા ગુરુની શોધમાં નીકળે, એવા ગુરુ, બીજા નહીં. તો કોણ છે એવા ગુરુ? કે જેણે આત્માર્થનું લક્ષ્ય હતું એ આત્માર્થ સાધી લીધો છે, હવે પ્રારબ્ધ વસાદ જેનો દેહ છે, શોધ એવો. કે જેણે આત્માર્થ સાધી લીધો છે અને જેનો દેહ હવે શેષ જીવન પ્રારબ્ધ વસાત છે, ઈચ્છા રહિત પણ નથી, ઈચ્છા સહિત પણ નથી, સ્વાભાવિક છે, ઉદયાધીન છે. વિચરે, એ વિચરે છે, આયુષ્ય બાકી છે એટલે એ વિચરે છે, પણ ઉદય પ્રયોગે, ઈચ્છા પ્રયોગે નહીં, કોઈ ઈચ્છા પ્રયોગ નથી. અરે મુમુક્ષુની અંદર જો આ શરત છે કે કામ એક આત્માર્થનો બીજો નહીં મને રોગ, તો એના ગુરુ અથવા જ્ઞાની અથવા સત્પુરુષમાં એ શરત લાગુ પડે કે નહીં? કામ એક આત્માર્થનો બીજો નહીં મને રોગ, આ મુમુક્ષુ માટે પણ જો જરૂરી હોય તો ગુરુ માટે તો જરૂરી ને. તો અહીંયા કહે છે કે હવે આ બધા માટે વિચાર કરતા શું સાદી સીધી વાત, હવે ટૂંકમાં સાર શું? તો કે છે એટલે એમ તો જણાય છે કે જીવના પૂર્વકાળના બધા માઠા સાધન અને કલ્પિત સાધન મટવા, અત્યાર સુધી જે કર્યા છે બધા સાધન કેવા? માઠા અને કલ્પિત. આ બંનેને કારણે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ બંને યથા તથ્ય રહ્યા છે, કઈ ફેરફાર થયો નથી. હેતુઓ મટ્યા નથી, કારણ મટ્યા નથી, ત્યાં સુધી કાર્યની સિદ્ધિ ઉત્પન્ન થવી સંભવિત નથી. આ મટવા હવે ઉપાય બતાવે છે. અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. અપૂર્વ જ્ઞાન, આ શબ્દ અપૂર્વ શબ્દ પરમ કૃપાળુ દેવનો બહુ જ, જેને કહીએ કે એની સાથે સંલગ્ન શબ્દ છે, એનું આખું ચરિત્રનું પાસું બતાવે છે. અવસરમાં પણ એને અપૂર્વ અવસર, અહીંયા પણ કહે છે અપૂર્વ વિચાર, અપૂર્વ જ્ઞાન અને અપૂર્વ જ્ઞાની. આ શબ્દમાં અપૂર્વ કહેતા આખા જીવની ઉત્પત્તિથી માંડીને અધ્યક્ષણ પર્યંત આજ સુધીમાં પણ જે વસ્તુનો અનુભવ પ્રયોગ જીવે કર્યો નથી, ચૂકી ગયો છે, ચૂકી ગયો છે, ગમે તે કારણ હશે. અપૂર્વ, આગળ એક પત્રમાં આવે છે કે પૂર્વાનું પૂર્વ તો ઘણું પ્રાપ્ત કર્યું છે આ જીવે, એટલે કદાચ એની અંદર પૂર્વાનું પૂર્વમાં કદાચ દીક્ષા આવતી હશે, વૈરાગ્ય આવતા હશે, અનેક પ્રકારના બધા અનુષ્ઠાનો આવતા હશે. વો સાધન 12 અનંત કિયો, અપૂર્વાનું પૂર્વ છે, બધું ઘણું કર્યું છે, તે ઘણી વાર કર્યું છે, એક વાર નહીં, પૂર્વાનું પૂર્વ છે, ઘણી વાર એટલે પૂર્વાનું પૂર્વ, પૂર્વે કર્યું છે, અત્યારે કરસ, હજી કરીશ. અપૂર્વ, પૂર્વે ક્યારેય ન કર્યું હોય, પૂર્વે ક્યારેય ન થયું હોય, પૂર્વે ક્યારેય લક્ષિત પણ ન થયું હોય, કરવાની વાત તો જુદી, લક્ષમાં પણ ન આવ્યું હોય, અદભુત વિચારણા છે. અપૂર્વ જ્ઞાન, આ બધા જ પૂર્વના જે કંઈ આપણા માઠા સાધન અને કલ્પિત સાધન આને મટાડવા હોય, એનાથી મુક્ત થવું હોય, એનાથી મોકળાશ કરવી હોય, તો અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. આજ સુધીની બધી જ ક્ષતિઓ છે, ઉણપ છે, ભૂલ છે, ભ્રાંતિ છે, આ બધાને એકવાર તો કાઢવી પડશે. માર્ગની અંદર જ્યાં સુધી ભૂલ, ભ્રાંતિ, ઉણપ, ક્ષતિ આ બધું આડું છે, ત્યાં સુધી એ માર્ગે નિશ્ચિત લક્ષ્ય પહોંચી નહીં શકાય. માટે પહેલું કામ તો એ કરવું પડશે, જેમ કૃપાળુશ્રીએ કહ્યું કે અમે માર્ગમાં આવતા જાડા, ઝાંખડા, કાંટા, કાંકરા દૂર કર્યા, બહુ પરિશ્રમ વેઠીને દૂર કર્યા છે. શું હશે કાંટા કાંકરા મહાવીરના માર્ગમાં, અનંતા તીર્થંકરોના માર્ગની અંદર ઝાડા ઝાંખડા શું હશે? એ કેવો માર્ગ હશે? એ ભૌતિક માર્ગ છે કે અહીંયા ઝાડા ઝાંખડા કે કાંટા કે કઈ ઉગી જાય એવો? અને છતાં બધું થયું, માર્ગ લોપ થાય, વિલોપ થાય, અનેક પ્રકારની મિથ્યા માન્યતાઓ ઉભી થાય. જ્ઞાની પુરુષ કે છે અપૂર્વ જ્ઞાન જોશે હવે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. માર્ગ તો જ્ઞાન માર્ગ જ છે, સમજ પીછે સબ સરળ હૈ, બીનું સમજ મુશ્કેલ. અત્યારે આ સમજણ વિનાનું બધું કલ્પિત, માત્ર માન્યતા, માત્ર ગ્રંથિઓ, માત્ર અનુમાન, માત્ર પોતાની મોહદ્રષ્ટિ, માત્ર દ્રષ્ટિરાગ, આ બધું માઠા સાધન છે, કલ્પિત સાધન છે. એને મટાડવું હોય તો અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. બહુ સારું સાહેબ, અપૂર્વ જ્ઞાનથી વાત કરીએ તો શબ્દ મૂકે છે અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. અપૂર્વ જ્ઞાન અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. જ્ઞાન શેનાથી ઉત્પન્ન થાય? વિચારથી. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. સુવિચારણા પોતાની, અને વિચારણા કોણ કરે? જ્ઞાન ગુરુનું વિચારણા કોની? આપણી કે ગુરુની? ગુરુનું તો જ્ઞાન છે, વિચારણા આપણી. વિચારણા જીવની સ્વયં પોતાની, પણ સુવિચારણા હોવી જોઈએ. એ સુવિચારણા દશા વિના ન થાય, દશા વિના ન થાય. દશા આવે ને ગુરુનો બોધ મળે તો સુવિચારણા થાય, પણ દશા ન હોય અને ગુરુનો બોધ હોય તો સુવિચારણા ન થાય. અપૂર્વ જ્ઞાન નહીં પ્રગટે, અપૂર્વ વિચાર. હવે વિચાર કેવો કરવાનો? અપૂર્વ વિચાર. અપૂર્વ વિચાર ઉત્પન્ન થવા સંભવ નથી. અપૂર્વ જ્ઞાન માટે અપૂર્વ વિચાર કરવો જોઈએ. આ વિચાર આ પોતાની સ્વભૂમિકામાં આવીને ઉભા રહ્યા. વિચાર કોણ કરશે? વિચાર કરનાર કોણ? અને આત્મસિદ્ધિમાં કહ્યું, કર વિચાર તો પામ. એમાં કર વિચાર તો પામ, એમાં કર વિચાર તો ઉદ્દેશીને કોને કીધું? ગુરુ શિષ્યના સંવાદમાં ગુરુ કોને કહે છે કર વિચાર તો? શિષ્યને કહે છે, હે શિષ્ય, તું જો વિચાર કરીશ તો આ પામીશ. આ અપૂર્વ જ્ઞાન છે આત્માનું, શુદ્ધ બુદ્ધ છે, ચૈતન્ય ઘન છે, શું કહી શકીએ, પણ તું મેળવી શકીશ. યુ શેલ અટેઇન ઇટ, યુ વિલ રિયલાઇઝ ઇટ, પ્રોવાઇડેડ યુ કન્ટેમ્પ્લેટ. યુ કન્ટેમ્પ્લેટ, તું વિચાર કર, ગહન વિચાર, ઊંડા વિચાર, તું વિચાર કર તો પામીશ. કર વિચાર તો પામ, તો શબ્દ છે. ઘણું મહત્વનું છે. એક એક અક્ષરની અંદર એટલું બધું આ પ્રભુએ આખો માર્ગ ન્યાયસંગત મૂક્યો છે. તો કે છે, તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી, અને તે અપૂર્વ વિચાર અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય? એ અપૂર્વ વિચાર અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય? જો અપૂર્વ વિચાર પ્રાપ્ત કરવો છે તો આરાધન કોનું કરવું? અપૂર્વ પુરુષનું, અપૂર્વ પુરુષનું. ચોથા કાળમાં પણ જેનું જન્મવું સંભવિત નહોતું, એનો આ પંચમ કાળમાં દેહ ધારીને યોગ થયો છે. આ ન બનવા યોગ યોગ્ય થયો છે, માટે તમારે હવે જો યોગ્યતા હશે તો શોધવા માટે બીજો સમર્થ પુરુષ શોધવો નહીં પડે. આ શ્રદ્ધા આપણી છે કે ડગી ગઈ? નહીં પડે બીજું. જરૂર અપૂર્વ પુરુષનું આરાધન કરો, અને આરાધન એની ભક્તિ, એનો બોધ, એનું જ્ઞાન, એને કહેલા વસ્તુ, એની વિચારણા કરો. અપૂર્વ વિચાર કરો, વારંવાર વિચાર કરો, મંથન કરો, ચિંતન કરો, મનન કરો, અનુપેક્ષા કરો, એનો તંત લાવો, અંત સુધી વાતને ખેંચી જાઓ. એમાં સત શું છે? અપૂર્વ વિચારની એક પદ્ધતિ છે, પરંપરા છે. જૈન દર્શનમાં અનુપ્રેક્ષા એ અપૂર્વ વિચારણા છે. શું વિચારણા છે? અને અપૂર્વ વિચારણા કરવા માટે જીવે પોતાના જ્ઞાનરૂપી ગુણથી પોતાના ઉપયોગને કેન્દ્રિત કરવો પડે. આજે આપણે વિચાર નથી કરી શકતા, કારણ કે એક તત્વ ઉપર વિચાર કરવા જાય છે ત્યાં હજારો કલ્પનાઓ આપણી વચમાં આડી આવે છે અને આપણું સાતત્ય તૂટી જાય છે. અપૂર્વ વિચાર આપણે નથી કરતા. વિચાર કરવા બેસીએ ત્યારે બધું જ ભૂલાઈ જાય, અને આ અપૂર્વ વિચાર એ ધ્યાનની પ્રક્રિયા છે. એક જ વિષય અને અનેક વિકલ્પો, એ વિકલ્પ સમતા જાય, સમતા જાય, સમતા જાય, સમતા જાય, બધા જ વિકલ્પો શાંત થઈ જાય અને આખરે જે નિર્વિકલ્પ દશા રહે, હું આત્મા છું. આ એક વિચાર છે, પણ એની સાથે મારું દેહ સ્વરૂપ છે, મારું પર્યાય છે, મારે આ છે તે છે, અનેક ઝડકે છે, આ ઝડકે છે, આ બધા વિકલ્પો સમાપ્ત થાય, ના હું તે નથી, ના હું તે નથી, આટલું બધું સાચું છે, તું બેઠો છું, ના તે હું નથી, એમ કરતા કરતા નિર્વિકલ્પ થાય કે હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ, જ્ઞાતા દ્રષ્ટા કેવળ આત્મા છું, ત્યાં સુધી પહોંચે. આ ધ્યાન છે. એક વિષયની અંદરનું ચિંતન જ્યારે નિર્વિકલ્પ બને અને સત્યની ઉપલબ્ધિ થાય, સત્યના સાક્ષાત્કાર રૂપ થાય, એ ધ્યાનની ઉપલબ્ધિ છે. એ કહે છે, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય, માટે સિદ્ધાંત થાય છે કે, એટલે હવે સિદ્ધાંત શું છે, કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. સિદ્ધાંત, જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન કરવું એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. ઉપાય તો અનેક હશે, પણ અહીંયા તો શ્રેષ્ઠ, નિર્વિરોધ, કેમ કે અહીંયા તો શિષ્ય માગે છે બધું અવિરોધ ઉપાય આપો સાહેબ, અને અહીંયા વાત થાય છે બધી અચૂક નિર્વિરોધ, આમાં કઈ સંશય નથી, એ થાય છે. અને એ વાત જ્યારથી જીવથી મનાય છે, જો આ વાત જે આવી આ પેરેગ્રાફમાં, આ જીવથી જયારે મનાય, હજી વિકલ્પો આવશે, મન તો તોફાની છે ને, અને ગ્રંથિઓ પ્રબળ છે અંદર, એટલે ઘણા વિકલ્પો આવશે, આમ હોય ને આમ ન હોય, કઈ ના કર, મતામણ કર, કઈ વાંધો નહીં, આ બધો એક દર્શન પરિષદ છે, થવા દે. એ વાત જ્યારથી જીવથી મનાય છે ત્યારથી જ, પેલા મનાય જયારે આ વાત નિસંશયપણે નિસંદેહપણે, ત્યારથી જ બીજા દોષનું ઉપસંભવ નિવર્તવું શરૂ થાય છે. પેલા આ વાત તું માન, પછી જ તારા બીજા દોષ જે છે, દોષ તો કેટલા છે, અનંત, એ બીજા દોષનું ઉપસંભવ, એ દોષ શાંત પડશે, અને એ દોષનું નિવર્તવું, એ દોષ દૂર થશે, ટળશે, આ શરૂ થશે, નિર્દોષ થવાની પ્રક્રિયા આ શરૂ થશે. ટૂંકામાં ટૂંકી સહેલો ઉપાય કીધું એને 107માં પુષ્પમાળામાં, કે દોષને ઓળખી દોષને ટાળ, આ દોષ ઓળખાશે, દોષને ઓળખવા જઈશ તો દગો દેશે, ગુણના રૂપમાં તને ભાસશે, પણ જ્ઞાની પુરુષની આરાધના કરીશ એટલે દોષ ઓળખાશે, દોષ ઓળખાશે તો દોષ જો શાંત ઉપશમ થઈ જશે અથવા તો નિવર્તી જશે. ક્યારે, કે જો તને આ વાતની અંદર માન્યતા તારી થશે તો, આ સમ્યક માન્યતા છે. એ વાત જ્યારે જીવથી મનાય છે, હજુ આપણે ઘણી બીજી વિપરીત માન્યતામાં છીએ, અને એને જ મિથ્યાત્વ કીધું છે, એટલે વિપરીત, સમ્યકત્વ એટલે સાચી, મનાય છે ત્યારથી જ બીજા દોષનું ઉપસંભવ નિવર્તવું શરૂ થાય છે, ત્યારે જ હજી બધી વસ્તુ આપણી શરૂ થશે, બિગિનિંગ થશે. આપણે કે હજી તો પરમાર્થ માર્ગમાં એકડો ઘૂંટવાનો છે, એકડો ક્યારથી ઘૂંટાશે, તો કે જ્યારથી આ વાત મનાશે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ જ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે, અને અપૂર્વ વિચાર વિના જીવના પોતાના માઠા સાધન અને કલ્પિત સાધન મટે નહીં, અને એ મટાડવા માટે અપૂર્વ વિચાર, અને અપૂર્વ વિચાર અપૂર્વ પુરુષના બોધ વિના સંભવિત નથી. આવું અપૂર્વ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અપૂર્વ પુરુષનું આરાધન એ આવશ્યક છે. આવા અપૂર્વ પુરુષનું ઓળખાણ કરીએ, જેની આરાધના કરવી છે એનું ઓળખાણ કરીએ. જો આ થશે તો જીવ જ્યાંથી આ માનશે કે ના આ ઉપાય સાચો છે, અને મારે આ ઉપાયમાં પ્રવર્તવું છે, તો એનો લાભ એ થશે કે દોષનું નિવર્તવું થશે. આનું કેટલું આગળ વધે તો પોતાનો પુરુષાર્થ છે, પણ દોષ તો બધા દૂર થશે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.